તારીખ 5/10/1992 શ્રી સમયસર ગાથા 16 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 47
17-18 આમ તો એક જ ગાથા વચ્ચે હતી ને એટલે પછી લઈએ તો ચાલે 17-18-15 પછી 17મી ને 18મી ગાથા સમયસાર પરમાગમ જીવ અધિકાર ને ગાથા 17-18 હવે આજ પ્રયોજન ને બે ગાથાઓમાં દ્રષ્ટાંત થી કહે છે આજ પ્રયોજન ને એટલે કે આત્મજ્ઞાન અને સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનું જે પ્રયોજન છે એ પ્રયોજનને સમજાવવા માટે એ દ્રષ્ટાંત આપીને બે ગાથાઓમાં વાત કરી છે. જહણામ કોવિ પુરુષો ગયાણમ ભાણિયું સભદી તોતમ અંતરી પુણો અથથ્યો પયત્તેણ એવમ હિ જીવાયા માધવો તહ સદહદેવો અણુચરિદવો પુણો સોચે વધુ મુખ કામેણ જેમ કોઈ ધનનો અર્થી પુરુષ દ્રષ્ટાંત લીધું છે ધન મેળવવાનું જેને પ્રયોજન છે એને ધનાર્થી કહેવામાં આવે છે અને એ દ્રષ્ટાંત એટલા માટે આચાર્ય દેવે લીધું છે કે ધનાર્થીપણાનો અનુભવ સર્વ સામાન્ય બધા મનુષ્યોને હોય છે કેમ કે સામાન્ય રીતે જીવનનું ચક્ર આ એક ધરી ઉપર વ્યવહારમાં ચાલે છે એટલે ધન મેળવવાનું પ્રયોજન છે એ સમજાવવું ન પડે. જેમ કોઈને નોકરી જોઈએ છીએ કાંઈ પોતાની પાસે નથી એટલે એને નોકરી કરવા સિવાય બીજો ઉપાય નથી ત્યારે તે રાજાને જાણે છે. રાજાનું દ્રષ્ટાંત પણ એટલા માટે લીધું છે કે રાજા છે શ્રીમંત છે અને ઉદાર પણ છે બે વાત એમ બે ગુણ બે વસ્તુ સાથે છે એટલે પૈસા નહીં આપે એ પણ પ્રશ્ન ન રહે અને સારી રીતે પૈસા આપશે ઉદારતાથી આપશે એ રીતે રાજાને ઓળખે છે પહેલા જાણે છે પછી એમાં વિશ્વાસ પણ એને આવે છે કે આ રાજા લોભી નથી પણ ઉદાર છે અને ત્યારબાદ તેનું પ્રયત્નપૂર્વક અનુસરણ કરે છે પછી એને આજ્ઞામાં રહેવું તેની સુંદર રીતે સેવા કરે છે એની સેવા કરવી એ પ્રસન્ન થાય ખુશી થાય એ પ્રકારે એની સેવા ચાકરી કરવી એવો એ પ્રયત્ન રાખે છે એવી એ સાવધાની રાખે છે પ્રયત્ન રાખે છે એટલે એવી એ એવો દૃષ્ટિકોણ અપનાવીને એ પ્રકારે સેવા કરે છે. સામો માણસ પણ સમજે છે કે આમ હું જેમ અનુભવ મને જેમ અનુભવ પડે એમ કરવા તૈયાર છે, એમ એને પણ ખ્યાલ આવે છે. એ દ્રષ્ટાંત ધનાર્થી પુરુષોનો લીધો છે. એટલે ધનાર્થી પુરુષોમાં ધન મેળવવાની ગરજ છે એ વાત આવી જાય છે. અત્યારે રાજા રહ્યા નથી પણ પ્રધાનો રહ્યા છે, એક જાતના રાજા જ કહેવાય ને, જેના હાથમાં સત્તા હોય તો એની પાસે કામ કરાવવા જાય છે. શ્રીમંત માણસ જાય તો પણ ગરજવાન થઈને એને જવું પડે છે. એમ ગરજ છે એ પાત્રતાનું સૂચક છે. પરમાર્થ માર્ગમાં તો મુમુક્ષુની ભૂમિકામાં આત્મહિતની જેને ગરજ છે એ એક પાત્રતાનું લક્ષણ છે. અહીંયા પણ એવી વાત લીધી છે. તેવી જ રીતે મોક્ષની ઈચ્છા વાળાએ એવું શું લીધું, મોક્ષ કામેન એવા શબ્દ લીધા છે. મોક્ષની કામના છે, પરિપૂર્ણ શુદ્ધિની કામના છે, એમ સર્વ દુઃખના ક્ષયની કામના છે, અથવા જન્મ મરણના નાશની કામના છે, પૂરેપૂરું પોતાનું હિત અથવા કલ્યાણ સાધવું છે એવી જેની ભાવના છે એવા જીવને અહીંયા લીધો છે. જેને અલ્પ શુદ્ધિની ભાવના છે એવી પણ અહીંયા વાત નથી લીધી. એ પણ આચાર્ય મહારાજે પોતાના સ્વાનુભવથી અથવા બધા જ જ્ઞાનીઓનો એ અનુભવ છે કે જેને પૂર્ણ શુદ્ધિની કામના ભાવના હોય એ જ આ માર્ગને પ્રાપ્ત કરવાનો અધિકારી થાય છે, યોગ્યતાવાન થાય છે. બીજા જીવોને આ માર્ગ સુધી પહોંચવાની યોગ્યતા પ્રાપ્ત હોતી નથી, એની યોગ્યતા રોકાઈ જાય છે. પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત લીધી, એમાં પૂર્ણ શુદ્ધિ લીધી, પૂર્ણ શુદ્ધિની સાથે પૂર્ણ સુખ લીધું, કેમ કે કલ્યાણ છે એ સુખમય છે, સુખ છે એ કલ્યાણમય છે. તો આત્માનું પૂરું સુખ એટલે કે સંસારનું કોઈ સુખ નહીં. આત્માનું પૂરું સુખ જો મોક્ષમાં છે તો સંસારમાં એનું કોઈ સુખ નથી. આત્માનું થોડું સુખ સંસારમાં છે, થોડું સુખ મોક્ષમાં છે એમ રહેતું નથી. 254માં એ વાત લીધી ને શ્રીમદજીએ કે લૌકિક સુખની અલ્પ પણ સુખેચ્છા એ મુમુક્ષુ જીવની માર્ગ પ્રાપ્તિની યોગ્યતાને રોકનારું પ્રતિબંધક કારણ છે. ત્રણ કારણોમાં પહેલું કારણ આ લીધું છે. સામાન્ય રીતે સમ્યક દ્રષ્ટિ પણ લૌકિક સુખમાં સંયોગો પુણ્યના ઉદયના હોય તો લૌકિક સુખમાં એને લોકો જોવે છે, આપણ લૌકિક સુખ ભોગવે છે, પુણ્ય ઉદય ભોગવે છે. અને મુમુક્ષુને માટે આટલી બધી આકરી શરત કેમ, કે અલ્પ પણ સુખેચ્છા હોય તો એની યોગ્યતા રોકાઈ જશે ને માર્ગ પ્રાપ્તિ સુધી નહીં પહોંચે. સુખની ઈચ્છા એ ચારિત્ર મોહની પ્રધાનતા બતાવનારો શબ્દ છે, પણ અહીંયા એ ચારિત્ર મોહનો વિષય નથી લેવો. અહીંયા સુખ બુદ્ધિપૂર્વકની સુખેચ્છા એટલે અભિપ્રાય લેવો કે તને મોક્ષમાં સુખ નિશ્ચિત થયું છે, આત્મામાં સુખનો નિશ્ચય થયો છે, કે તને જગતના પદાર્થમાં પણ થોડુંક પણ ક્યાંક કોઈ જગ્યાએ ખૂણે ખાંચરે સુખ છે એમ અભિપ્રાયમાં હજી ઊભું છે. અભિપ્રાય ચોખ્ખો જોશે, પછી આચરણમાં પરિણામમાં બાંધછોડ એડજસ્ટમેન્ટ ચાલશે બધું. પણ અભિપ્રાય અને શ્રદ્ધા તો ચોખ્ખી થવી જોઈએ, એમાં ભાગ, એમાં કોઈ ટકાવારી, એમાં અંશો પડતા નથી. શ્રદ્ધામાં અંશો પડતા નથી અને અભિપ્રાયમાં અંશો પડતા નથી. જ્ઞાનના એક પર્યાયમાં એ શ્રદ્ધાને અનુકૂળ વાત છે કે એમાં અંશો નથી પડતા. એટલે એ વાત એમણે લીધી છે ત્યાં. અને જો લૌકિક પદાર્થોમાં, જગતના પદાર્થોમાં સુખ નથી, તો પછી ત્યાં જગતના પદાર્થોને આધાર બુદ્ધિ ઉત્પન્ન થવાનો સવાલ રહેતો નથી કે આ મારા સુખનું કારણ છે, માટે એના આધારે મારે ચાલવું પડશે, એના વગર નહીં ચાલે, એ વાત પણ રહેતી નથી. એટલે આત્મા નિરાલંબ નિરપેક્ષ છે, અહેતુક સત છે, એ વાત ત્યાં અભિપ્રાયની અંદર આવે તો જ એને લૌકિક સુખની અલ્પ પણ સુખેચ્છા એ અભિપ્રાયનો ખલાસ થાય, અભિપ્રાય ખલાસ થઈ જાય. અને એ મોક્ષની જે કામના થઈ, એમાં એ મોક્ષની કામના લીધી છે. શું? અલ્પ પણ સુખેચ્છામાં, કેમકે મોક્ષની અંદર ક્યાંય પણ સંસાર સુખનો સવાલ નથી રહેતો, લૌકિક સુખનો સવાલ નથી આવતો, એનું લક્ષણ લીધું છે, ચિહ્ન લીધું છે એનું, કે મોક્ષ, મોક્ષ કામેણ, મોક્ષની ભાવના વાળો છે, પૂર્ણતાના લક્ષ વાળો છે. એની ખાતરી શું? કે એની ખાતરી એ કે એને પોતાના આત્માને કોઈના અવલંબન વિનાનો આત્માથી આત્મામાં સુખ ઉપજશે, એ આધારે, એ અભિપ્રાયના આધારે મારું સુખ આત્મા સિવાય ક્યાંય નથી, આત્મામાં જ છે, એ વાત સ્પષ્ટ થાય છે, એનું ચિહ્ન છે. પછી ગરજ લીધી છે, પછી ગરજનો વિષય લીધો છે. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ, સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ મુમુક્ષુનો પરમ ધર્મ કહ્યો છે. પછી પરમેશ્વર કહેતા હવે પછી કાંઈ દલીલ કરવાની જગ્યા રહેતી નથી. જ્યારે સત્પુરુષને પરમેશ્વર માનવાની વાત આવે ત્યારે પછી કોઈ વાત ઊભી રહેતી નથી, કે આમ કેમ ને તેમ કેમ, એ પ્રશ્ન જ ઊભો રહેતો નથી. અને જ્યારે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવે એટલે એટલી ગરજ થાય, જેટલી પરમાત્માની સામે ગરજ થાય એટલી સત્પુરુષ પ્રત્યે ગરજ થાય, ત્યારે સર્વ પ્રાણીઓમાં દાસત્વ આવે છે, એનું લક્ષણ લીધું છે. પરમેશ્વર બુદ્ધિથી એનું લક્ષણ લીધું છે. એકદમ નમ્રીભૂત થઈ જાય છે, બહુ નમ્રતા આવી જાય છે, એ બધા આત્માઓ મારા જેવા છે, સર્વ આત્માઓનું આત્મકલ્યાણ વાંચો, સર્વ આત્માનું આત્મકલ્યાણ વાંચતા કોઈના પ્રત્યે કઠોરતા કરવાનો પ્રશ્ન રહેતો નથી, એ નમ્રતા આવી જાય છે, એનું લક્ષણ છે. એમને ત્રણેય કારણો બતાવીને ચિહ્ન લીધા છે, કે આ કારણ પ્રાપ્ત થયું હોય તો આમ થાય, આ કારણ પ્રાપ્ત થયું હોય તો આમ થાય, અને નહીતર જીવની યોગ્યતા રોકાઈ જાય, કે જે યોગ્યતા એને સમ્યક દર્શન સુધી અયોગ્યતા પહોંચવા દેતી નથી. કીધું તો પદાર્થ નિર્ણય તો સમ્યક દર્શન જ છે, બે બીજા નંબરનું સંકેત જ છે. પદાર્થ નિર્ણય હોય તો પદાર્થને વિશે કલ્પના ન થાય, એ ચિહ્ન લીધું છે ત્યાં. આકુળતા ન થાય, બે ત્રણ વાતો લીધી છે ત્યાં પણ. એવું અહીંયા મોક્ષની ઈચ્છાવાળા જીવને, જીવ જીવરૂપી રાજાને જાણવો, ઓળખવો, પહેલા એને જીવ કેવો હોય, એમાં સુખ છે કે નહીં મારું, એ વાત એને પહેલા નિર્ણય કરવો પડે. નહીં આવે, મોક્ષાર્થી થયા વિના ઓળખાણ થવાનો પ્રશ્ન રહેતો નથી. કેટલું કામની ચીજ છે એ નક્કી કરવાની વાત છે. મોક્ષાર્થી પણ એ કેવી કામની ચીજ છે, ઓગે ઓગે માને બીજી વાત છે, ઓળખવાનો પ્રશ્ન રહેતો નથી, ઓળખી ન શકે. અને મોક્ષાર્થી પુરુષ હોય તે જ અહીંયા ભેદ જ્ઞાનના પ્રયોગમાં પ્રવેશ કરવા માટે યોગ્યતાવાન છે. શું અહીં તો એમ લેવું છે ને કે કેવી રીતે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન કરીને આચરણ કરશે કે મોક્ષાર્થી થઈને આમ કરશે તો એનો અર્થ એ કે પૂર્વ શરત બાંધી છે કે ભેદ જ્ઞાન કરીને સ્વાનુભવ અને સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે પાત્ર કોણ કે મોક્ષાર્થી થાય તે પ્રયોગ કરવાને પાત્ર છે. મોક્ષાર્થી ન થાય તો એ પ્રયોગ કરી શકે નહીં. એટલે તો એ પૂર્વ શરતમાં મોક્ષાર્થી સમજી લીધો છે. તેવી રીતે મોક્ષની ઈચ્છા વાળાએ જીવરૂપી રાજાને જાણવું, પછી એ રીતે જ તેનું શ્રદ્ધાન કરવું, જેવો જાણ્યો છે એવો જ છે એની પ્રતીતિ કરવી, અનુભવમાં આવ્યો છે અનુભવપૂર્વકની પ્રતીતિ કરવી, અને ત્યારબાદ તેનું જ અનુસરણ કરવું, એટલે કે અનુભવ વડે તેમાં તન્મય થઈ જવું, અનુભવ દ્વારા લીન થઈ જવું, એકાગ્ર થઈ જવું, એને આચરણ, આત્માનું આચરણ કહેવામાં આવે છે, અથવા એને સમ્યક ચારિત્ર કહેવામાં આવે છે. સંક્ષિપ્તમાં શબ્દ પ્રમાણે, શબ્દાર્થ પ્રમાણે ગાથા છે. હવે એના ઉપર ટીકા છે. નહીં ભેદ જ્ઞાન થાય કે નહીં અનુભવ થાય, એ તો સીધી વાત છે. મોક્ષ આમ તો દરેક ધર્મમાં ધર્મબુદ્ધિએ માણસ ધર્મની પ્રવૃત્તિ તો કરે છે, દરેક સંપ્રદાયમાં. કોઈ એવો સંપ્રદાય નથી કે જેમાં એ સંપ્રદાયને અનુસરીને પોતપોતાના ધાર્મિક ક્રિયાઓ ન કરવામાં આવતી હોય, અને એમાં કોઈ પાપ ક્રિયા તો કોઈની નથી. શું બધા મંદકષાયથી ધર્મની પ્રવૃત્તિ કરે છે. ક્રિશ્ચિયન પણ રવિવારે દેવળમાં જાય ચર્ચમાં તો એને એમ થાય કે મને શાંતિ થઈ, પ્રાર્થના કરી, ઈસુની પ્રાર્થના કરી તો મને શાંતિ થઈ. મુસલમાન પણ જુમ્મે, શુક્રવારે જુમ્માને દિવસેનો કહેવાય છે, રોજ ન જતા હોય તો જુમ અઠવાડિયે તો એક જાય તો એને એમ થાય કે હું મસ્જિદમાં ગયો એટલે મને શાંતિ થઈ, કેમ કે એને મંદકષાયથી પ્રાર્થના કરી. એનું નામ કોઈ મુમુક્ષુ પણ નથી. એમ ગ્રાસરમાં આવે, દર્શન કરી જાય, એટલે કોઈ મુમુક્ષુ પણ આવી જાય છે એવું કાંઈ નથી. કે શાસ્ત્ર વાંચી જાય એટલે મુમુક્ષુ પણ આવી જાય છે એવું પણ કાંઈ નથી. મોક્ષની ઈચ્છા થાય ત્યારે મુમુક્ષુ પણ છે, ને એ મોક્ષની દ્રઢ ઈચ્છા લીધી છે. સામાન્ય ઈચ્છાની પણ દ્રઢ મોક્ષ ઈચ્છા લીધી છે. એને મોક્ષનો ધ્યેય બાંધ્યો છે એમ કહેવામાં આવે છે. એને અનુભવ થવાનું પાત્રતા આવે છે, એ અનુભવ થવાના પ્રયોગમાં લાગે છે, બીજાનું એમાં કામ આવતું નથી. આ સીધી સાદી વાત છે. એટલે આમ તો દોષના પ્રકાર અનેક છે, એમને એ વાત બહુ સારી પદ્ધતિથી લીધી છે 254માં, કે દોષના પ્રકાર તો જીવોમાં પ્રકૃતિ દોષને લીધે અનેક પ્રકારના છે, પણ અહીંયા અમારે પ્રકૃતિ દોષની ચર્ચા નથી કરવી. કેમ કે એ બધું આચરણમાં, ચારિત્રની પ્રધાનતામાં જાય છે કે ભાઈ આને ગુસ્સાની પ્રકૃતિ છે, આ માણસ લોભી છે, શું આ માણસ માની છે, માયાવી છે, શું એ ચર્ચા નથી કરવી. આ જીવને સાચી મુમુક્ષુતા પ્રાપ્ત નથી થઈ એ જ જીવનો મોટો દોષ છે. શું લીધું છે? સૌથી મોટો દોષ એ છે કે એને ખરી મુમુક્ષુતા આવી નથી. આ મોટો દોષ લીધો છે. બાકી તો મંદકષાયી હોય તો ધાર્મિક ક્ષેત્રમાં નિવૃત્તિ લઈને ધાર્મિક પ્રવૃત્તિમાં જ સમય વ્યતીત કરે, જીવન વ્યતીત કરે, તો એને કોઈ મોટો દોષવાન ન ગણે. ભાઈ એનું જીવન તો સારું છે, ધંધો વેપાર મૂકી દીધો છે અને એ શાંતિથી પોતાનું શાસ્ત્ર સ્વાધ્યાય પૂજા ભક્તિ દયા દાન યાત્રા જે કાંઈ જપ તપ કરવા આવે એ કરે છે, એને કઈ મોટો દોષવાન કોઈ ગણે? જ્ઞાનીની નજરમાં બીજી વાત છે કે સાચી મુમુક્ષુતા અત્યાર સુધી જે આવી નથી એ જ આ જીવનો મોટો દોષ છે. અને જો જીવને સાચી મુમુક્ષુતા આવે તો એની શરૂઆત પોતાના દોષને નિષ્પક્ષપણે અપક્ષપાતપણે જોવાની શરૂઆત કર્યા વગર એની જેથી સ્વચ્છંદાની પામે, સ્વચ્છંદનો નાશ થાય. બહુ સરસ ક્રમથી એમણે પત્ર લીધો છે. હા, એમ તો શું છે કે એ પત્ર લખ્યો છે ખંભાતના મુમુક્ષુઓને, એટલે એમણે જોયું કે મુમુક્ષુઓને એક લાઈન દોરી આપી દઈએ, લાખે એમણે પોતાના અનુભવ સિદ્ધ લાઈન આપી દીધી, આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, તો તમે પદાર્થ નિર્ણય સુધી પહોંચી જાઓ. અને પદાર્થ નિર્ણય થાય એટલે એ સમ્યક દર્શનનું અનન્ય કારણ પ્રાપ્ત થઈ ગયું એમ છે. નિશ્ચયથી ટીકા. નિશ્ચયથી જેમ કોઈ ધનોર્થી પુરુષ બહુદ્યમથી પ્રથમ તો રાજાને જાણે કે આ રાજા છે, ધનની પ્રાપ્તિની ભાવનાવાળો પ્રયોજનવાળો પહેલા રાજાને ઓળખે પછી શ્રદ્ધાન કરે કે અવશ્ય રાજા છે, એ એનું લક્ષણ લીધું છે. અવશ્ય રાજા જ છે એ એને ખાતરી થઈ ગઈ. ખાલી કોઈએ ભાડે લાવેલો સાફો કે કોટ પહેરેલો નથી, રાજાનો પહેરે છે કે નહીં માણસ? આ રાજા જ છે, રાજાનો ડ્રેસ પહેર્યો છે એમ નથી પણ રાજા જ છે એમ તેની ખાતરી કરે છે. અને તેનું સેવન કરવાથી અવશ્ય ધનની પ્રાપ્તિ થશે એમ અને એ પણ એને ખાતરી થાય છે. રાજા છે એટલું જ નહીં પણ આની સેવા કરવાથી મને સારું ધન આપશે અને મારું પ્રયોજન છે એ પૂરું થઈ જશે અહીંયા, એટલે એને ખાતરી થાય છે. એ ખાતરીને અહીંયા શ્રદ્ધા કીધી છે. જાણ્યું તે જ્ઞાન, ખાતરી થઈ તે શ્રદ્ધા, અને ત્યાર પછી તેનું અનુસરણ કરે. અનુસરણ કરે એટલે સેવન કરે, આજ્ઞામાં રહે, તેને પ્રસન્ન કરે એટલે એનું પ્રયોજન થઈ જાય. એ તો દ્રષ્ટાંત છે અને સમજી શકાય એવી વાત છે. કેમ કે આ જીવ પણ દુકાન માંડીને બેઠો હોય, વેપાર કરે ને, વેપારીને તો ખ્યાલ આવે, અને નાનામાં નાનો ગ્રાહક આવે તો પણ ગરજવાન થઈને એની સાથે વાત કરે કે ભાઈ આપણે ત્યાંથી કાંઈ ને કાંઈ માલ લઈ જાય. પછી કાણો કુબડો છે કે રૂપાળો છે કે પૈસાવાળો છે કે ગરીબ છે એની સાથે જોતા મને વેપાર કરાવે તે મારો ભગવાન. ગાંધીજીએ લીધું છે, ખબર છે? ગાંધી સ્મૃતિમાં લખ્યું છે ગ્રાહકમાં ભગવાનના દર્શન કરવા. શું આ ગરજ સૂચિત છે? ગાંધી સ્મૃતિમાં બોર્ડ માર્યું છે, વાંચવું હોય તો વાંચી આવજો જઈને. માણસો તોછડાઈ ન કરે, નમ્રતા રાખે, ગરજ થી વેપાર કરે એટલા માટે. બેંક તો પૈસા વાળા કહેવાય, બેન્કર્સ તો પૈસા વાળા કહેવાય, દીર્ધાર કરનારા કહેવાય, પણ ગ્રાહકમાં ભગવાનના દર્શન કરવા એમ કે ઠીક, કેટલી ગરજ હશે ને? અહીંયા સત્પુરુષમાં ભગવાનના દર્શન નથી કરવા, ત્યાં પૈસા આપે એની સામે તો માલ દેવો પડે છે પાછું, એમ નથી કે કોઈ સીધા પૈસા આપે છે, સત્પુરુષ તો સીધું આપે છે કાંઈ અમે એને લીધા વગર નિષ્ફળ થઈને, પણ ત્યાં તો માલ દેવાનો છે પૈસા આપીને, તો કે ભગવાનના દર્શન કરો એની અંદર. ઠીક, આનું નામ ગરજ છે. ત્યાર પછી તેનું જ અનુચરણ કરે દ્રષ્ટાંત લીધો છે. આમાં ગુરુદેવ દ્રષ્ટાંત આપતા હતા, ઇન્દ્રનું દ્રષ્ટાંત આપતા હતા. સમોસરણમાં તીર્થંકર દેવના સમોસરણમાં સૌધર્મ ઇન્દ્ર, સો ઇન્દ્રો આવે છે ને, ત્રણેય લોકના પુણ્યશાળી જીવો. તો કે કેવી રીતે સાંભળવા બેસે, એની તો એને તો જ્ઞાન પ્રાપ્તિ છે, સમ્યક દ્રષ્ટિ જીવો છે, તો એક અવતારી છે, ગલુડિયાની જેમ બેસે, એટલા નરમ થઈને બેસે, ગલુડિયાની જેમ બેસે. એ ભક્તિનો અર્થ જ ગરજ છે. ભક્તિનો અર્થ ગીત ગાય એમ નથી, ભક્તિનો અર્થ છે એ ગરજ છે એનું નામ. પરમ ભક્તિ એટલે પરમ ગરજ છે એને. પોતાની કોઈ શરત નહીં, બિન શરતે શરણાગતિ જેને કહેવામાં આવે છે, બિન શરતી શરણાગતિ, અનકન્ડિશનલ સરેન્ડર, એટલી પરમ ભક્તિ આવે નહીં ત્યાં સુધી જીવને એની પાસેથી જે જ્ઞાન મેળવવાની યોગ્યતા અને પાત્રતા ઉપાદાનમાં આવવી જોઈએ. એ નિમિત્ત ઉપાદાન નો સંબંધ ભજે નહીં એમ કે છે. શું આમાં કોઈનું હાલે એવું નથી, આ એક કુદરતી વ્યવસ્થા છે કે નિમિત્ત ઉપાદાન નો જે સંબંધ થાય છે, જ્ઞાન પ્રાપ્તિ, જે જ્ઞાની પાસેથી જ્ઞાન પ્રાપ્તિ થાય છે, એ આ પ્રકારની યોગ્યતા એવા વિના ન થાય. જ્ઞાની તો જ્ઞાનીના શ્રીમુખેથી જ્ઞાનની ગંગા વહેતી હોય છે, પણ પ્રાપ્તિ થવા માટે યોગ્ય થવું હોય તો ક્યારે યોગ્ય થવાય? આટલી ભક્તિ આવે ત્યારે. તેવી રીતે મોક્ષાર્થી પુરુષે, એ મોક્ષાર્થી થાય ત્યારે આ બધા ગુણ ઉત્પન્ન થાય પાત્રતાના. તેવી રીતે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો, એને મોક્ષાર્થી થઈને આત્માને જાણવો. શું મોક્ષાર્થી પુરુષ એટલે શું? કે આ શાસ્ત્રનું અધ્યયન કરનારે પણ મોક્ષાર્થી થઈને આત્માને જાણવાની વાત છે, એમને એમ સીધી આત્માને જાણવાની વાત સમયસારમાં કહી નથી. જુઓ, સમયસારમાં આત્માને જાણવાની, આત્મજ્ઞાન કરવાની વાત કરી છે, પણ આચાર્ય દેવે શરત નાખી છે મોખ કામેણ. માર્ગધીમાં કુંકુંદ ભગવાનનો શબ્દ છે મોખ કામેણ. મોક્ષનો અર્થ તું થયો, મોક્ષની કામનાવાળો થયો છો, તો તું આત્માને ઓળખી શકીશ, તો તું સત્પુરુષને ઓળખી શકીશ, તો તું સર્વજ્ઞને ઓળખી શકીશ. એને પ્રથમ તો આત્માને જાણવો, પછી તેનું જ શ્રદ્ધાન કરવું કે આ જ આત્મા છે, આવો જ આત્મા છે, આ જ આત્મા છે એટલે અનુભવમાં આવ્યો જ તે જ આવો જ આત્મા છે, કે જેનું આચરણ કરવાથી એટલે એમાં એકાગ્રતા થવાથી અવશ્ય મારા બધા કર્મો છૂટી જશે, કર્મોથી છૂટી શકાશે, બધા બંધનથી હું મુક્ત થઈ જઈશ, બધા દુઃખથી હું મુક્ત. આવો જ સુખનો ભંડાર, અનંત સુખનો ભંડાર આત્મા છે, કે જેમાં લીન થવાથી મને સુખની પ્રાપ્તિ થશે ને દુઃખની મુક્તિ થઈ જશે, કર્મ છૂટી શકાશે એનો અર્થ કે દુઃખ મુક્ત થઈ શકીશું, એવી એને વિશ્વાસ આવે છે, એવી એને ખાતરી થાય છે, શ્રદ્ધા થાય છે. અને એ ખાતરી થયા વગર એને આચરણ કરવાનું બનતું નથી, એકાગ્રતા કરવાનું બનતું નથી, એ આકર્ષણનું કારણ છે. એકાગ્રતા ક્યાં થાય એનો સિદ્ધાંત છે. કે જ્યાં સુખનો નિશ્ચય થયો હોય, સુખનો વિશ્વાસ આવ્યો હોય, ત્યાં જ એકાગ્રતા થાય. અને ત્યાં એકાગ્રતા થાય ને ત્યાં એકાગ્રતા થયા વગર રહે ઉપયોગ ચાલ્યો જ જાય. ત્યાં સુખના સ્થાનમાં ઉપયોગ ગયા વિના રોકી શકાય જ નહીં. ઉપયોગને રોકવો અહીંયા આત્મામાં આનંદ સુખ ભરેલું છે એવો એવી ખાતરે વિશ્વાસ ને જ્ઞાન થાય, એને સ્વરૂપમાં લીન થવાની શક્તિ, આચરણની શક્તિ, એકાગ્રતાની શક્તિ ઉત્પન્ન થયા વગર રહે નહીં. અને ત્યાર પછી તેનું આચરણ કરવું, અનુભવ વડે તેમાં લીન થવું. શું કર્મોથી છૂટી શકાશે એટલે પૂર્ણ સુખ થશે, મારા ધ્યેયની પ્રાપ્તિ થશે એવી ખાતરી થયા પછી જ એનું આચરણ કરવું. આચરણ કરવું એટલે અનુભવ વડે તેમાં લીન થવું, એનું નામ અહીં આચરણ છે. આચરણ એટલે અહીંયા કોઈ વ્રત પાળવા કે તપ કરવા કે એ વાત અહીંયા કોઈ આચરણની વાત નથી. અહીંયા આત્મામાં લીન થવું એનું નામ આચરણ, સ્વરૂપ આચરણની વાત છે. કારણ કે સાધ્ય જે નિષ્કર્મ અવસ્થા રૂપ અભેદ શુદ્ધ સ્વરૂપ, વાપરેલો છે મોક્ષ માટે, કે નિષ્કર્મ અવસ્થાને મોક્ષ કહેવો. કેમ કે બીજા અન્ય દર્શનોમાં મોક્ષની અંદર સકર્મ અવસ્થા લીધી છે. અમુક પ્રકારના સંયોગો હોય, દેવલોક હોય, આમ હોય, વિષ્ણુલોક હોય, શિવલોક હોય, બ્રહ્મલોક હોય, ઘણા એવા એ લોકો, આપણે જેમ સોળ સ્વર્ગ છે એમ, એ લોકોએ એમના ઈશ્વર જ્યાં નિવાસ કરે છે એનો લોક લીધો છે, ત્યાં પહોંચી જાય એટલે મુક્ત થઈ ગયો, ને ત્યાં શરીર વાળો લીએ તો શરીર નામ કર્મનો ઉદય છે. પછી બારમાં જે સંયોગો છે એ પણ એના કર્મના ઉદય પ્રમાણે છે અને માને છે મોક્ષ. એમ કહે છે કે નિષ્કર્મ અવસ્થા એનું નામ મોક્ષ છે, સકર્મ અવસ્થાનું નામ મોક્ષ નથી, એ તો બંધન અવસ્થા છે. રાજમલજી પણ જ્યાં જ્યાં મોક્ષની વાત આવે છે ત્યાં નિષ્કર્મ અવસ્થા રૂપ મોક્ષ શબ્દ લીએ છે, એ અમૃતચંદ્રાચાર્યની પદ્ધતિ છે. એટલે આ તો આગમની અંદર તો શું હોય છે કે અનેક અન્ય મતાર્થો મતાંતરોનું નિરાકરણ સાથે સાથે આવી જાય, કહેવું ન પડે, મતાંતરોનું નિરાકરણ આપોઆપ થઈ જાય, સમજવું એ સમજી લઈએ. કારણ કે સાધયતી સાધ્ય નિશંકમ અવસ્થા તું શક્યત્વાદ ઉપર છે, અનુચર સાધ્ય સિદ્ધિ તથા અન્યથા અનુપત્તિ એટલું કીધું છે. સાધ્ય સિદ્ધિ, સાધ્યનો અર્થ કર્યો છે. પછી એ તો નિષ્કર્મ અવસ્થા રૂપ અભેદ શુદ્ધ સ્વરૂપ એટલો સાધ્યનો અર્થ કર્યો છે. આમ તો શું છે, અનુવાદમાં કાંસમાં લેવાના બદલે સીધે સીધું લીધું છે, જયચંદજીને અનુસાર લીધું છે ને, એટલે સીધે સીધે લીધું છે. સંસ્કૃતમાં તો સાધ્ય સિદ્ધે હે તથા અન્યથા અનુપપત્તે હે, અનુપત્યા ભામ એમ કરીને લઈ લીધું છે. સાધ્ય એટલે મોક્ષ દશા, એ મોક્ષ દશાની અવસ્થા છે. ત્રિકાળી નથી લેવું સાધ્ય, અહીંયા શું નિષ્કર્મ રૂપ મોક્ષ અવસ્થા છે અને તે આત્માનું અભેદ શુદ્ધ સ્વરૂપ છે. અવસ્થાથી જેવો શુદ્ધ આત્મા છે એવી જ શુદ્ધ અવસ્થા છે સિદ્ધ દશામાં. હું અભેદ શુદ્ધ સ્વરૂપ તેની સિદ્ધિની એટલે પ્રાપ્તિની, સિદ્ધિ એટલે પ્રાપ્તિની એ રીતે ઉત્પત્તિ છે, ઉપપત્તિ છે એટલે ઉત્પત્તિ છે, અને અન્યથા અનુપત્તિ છે એટલે બીજી રીતે ઉત્પત્તિ થતી નથી, અસ્થિ નાસ્તિથી અનેકાંત કર્યું. આ એક જ રીત છે અને બીજી કોઈ રીત મોક્ષ પામવા માટે આત્માનું જ્ઞાન કરવું, આત્માનું શ્રદ્ધાન કરવું અને આત્મામાં લીન થવું, આ એક જ રીત છે અને બીજી કોઈ રીત નથી. એક એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. તે વાતને વિશેષ સમજાવવામાં આવે છે. એટલે આ જે ઉપરનો પેરેગ્રાફ છે એ શબ્દાર્થ પ્રમાણે સીધે સીધો થોડો સામાન્ય વિસ્તાર કરીને જ્ઞાનનો વિસ્તાર કર્યો, કે શ્રદ્ધાનો વિસ્તાર કર્યો, ચારિત્રનો સંક્ષેપમાં વિસ્તાર કર્યો. આને અમે જ્ઞાન કહીએ છીએ, અમે એને શ્રદ્ધાન કહીએ છીએ અને આને અમે આચરણ કહીએ છીએ. શું એમાં જ્ઞાનમાં આત્માને જાણવું એટલું જ લીધું છે, વિસ્તાર નથી કર્યો. શ્રદ્ધાનમાં આટલો વિસ્તાર કર્યો છે. શું કે આ જ આત્મા છે એનું આરંભ કરવાથી છૂટી શકાશે અને આચરણમાં મોક્ષ અવસ્થાની પ્રાપ્તિ થઈ જશે, એટલી વાત લીધી છે. હવે એનો વિસ્તાર કરે છે કે કેવી રીતે આત્માને જાણવો. આ જે મહત્વનો વિષય છે એ આ વિષય છે. કેમ કે મુમુક્ષુ જીવને એક જ્ઞાન જ સાધન છે, ત્રણેય કાળના મુમુક્ષુ જીવને એક જ્ઞાન જ સાધન છે અને બીજું કોઈ સાધન નથી. શ્રદ્ધા થવા માટે પણ જ્ઞાન સાધન છે અને આચરણ થવા માટે પણ જ્ઞાન સાધન છે, અને એ શ્રદ્ધા જ્ઞાનનો પુરુષાર્થ થવા માટે પણ જ્ઞાન જ સાધન છે, બીજું કોઈ સાધન નથી. એક જ ગુણ એની પાસે ખુલ્લો છે. આપણે થોડી ચર્ચા હમણાં ચાલે છે એના ઉપર એક વિચાર છે કે ઇન્દ્રિય જ્ઞાન તે જ્ઞાન નથી. અને ત્યારે મુમુક્ષુને કોઈ વખત નિરાશા થાય કે જો ઇન્દ્રિય જ્ઞાન તે જ્ઞાન નથી તો આપણી પાસે તો અતિન્દ્રિય જ્ઞાન છે અને સાધન શું હવે? હવે શું સાધન? તો જે જ્ઞાન સાધન કયું છે એમાં ઊંડાણ ઘણું છે. એમાં એમ લીધું છે કે ઇન્દ્રિય જ્ઞાનમાં જે મનવાળું, જે ઇન્દ્રિય મનવાળું પ્રાણી છે એને વિવેક કરવાની ત્યાં પરિસ્થિતિ એક ઊભી થાય છે. ઇન્દ્રિય જ્ઞાનના મનવાળા વિચારમાં એને પહેલો વહેલો વિચાર આવે છે કે મારે મારું આત્મકલ્યાણ કરવું છે, મારે આ સંસારના ભવભ્રમણને દુઃખ જોઈતા નથી. એ ઇન્દ્રિય જ્ઞાનમાં આવે છે. જુઓ શું કાંઈક તો એનું કોઈ પગ મૂકવાની જગ્યા છે કે નહીં? ત્યાં તો આટલી જગ્યા છે. શું જેને વિવેક કહેવામાં આવે છે, માણસ સંસારનો માર્ગ છોડીને આત્મકલ્યાણ કરવાનો નિર્ધાર અને નિર્ણય વિચારમાં લીએ છે કે વગર વિચારમાં લીએ છે? એટલે મુમુક્ષુની ભૂમિકામાં એટલી જગ્યા આ અહીંયા ઇન્દ્રિય જ્ઞાનમાં પણ છે એમ લેવી. શું ઓલું જે બોલ છે કે ઇન્દ્રિય જ્ઞાન છે એ પલટાવીને અતિન્દ્રિય જ્ઞાનમાં આવવું જોઈએ, એની દિશા બદલવા માટે બરાબર છે. પણ દિશા બદલવી છે એવું નક્કી ક્યાં થશે? તો વિચાર જ્ઞાનમાં થશે. એટલું તો વિચાર જ્ઞાનમાં થશે ને. આ એક સર્વોત્કૃષ્ટ માર્ગ છે. જગતના કોઈ પદાર્થને વધુમાં વધુ કિંમત આ માર્ગની છે. એ બધું વિચારમાં થશે, એ વિચાર જ્ઞાનમાં આવશે. ઘણા વર્ષ પહેલા અહીંયા ચર્ચા એ થઈ હતી થોડી, કે જો મનથી અથવા ઇન્દ્રિય જ્ઞાનથી કોઈ કામ થતું જ ન હોય તો આ બધો શાસ્ત્ર સ્વાધ્યાય અને આત્માને વિચારણાને બધું બેકાર નકામું જાય છે. તો જે અતિન્દ્રિય જ્ઞાન થવા પૂર્વે જે ઇન્દ્રિય જ્ઞાન છે એ ઇન્દ્રિય જ્ઞાનમાં કાંઈ કામ થતું નથી કે કોઈ કામ થાય છે ખરું? આટલો એક પ્રશ્ન, મુદ્દાનો પ્રશ્ન આટલો હતો કે એને સર્વથા શૂન્ય લેવું કે કઈ કામ થાય છે ખરું એમ લેવું અતિન્દ્રિય જ્ઞાન થી આપેલા? તો જે સત્પુરુષની ઓળખાણ છે એની અંદર પણ હજી અતિન્દ્રિય જ્ઞાન નથી પ્રગટ્યું, શું? અને સ્વરૂપ વિષય છે એમાં પણ હજી અતિન્દ્રિય જ્ઞાન સ્વાનુભવ સુધી પહોંચ્યો નથી. આ બે ભૂમિકાનો વિષય જે સંકિતને લગતી ભૂમિકા છે, અથવા દર્શન મૂળનો અભાવ, સાચા દેવગુરુ શાસ્ત્ર ખોટા દેવગુરુ શાસ્ત્ર એ વચ્ચેનો વિવેક કરીને તત્વજ્ઞાનનો અભ્યાસ એકમાત્ર નિમિત્ત છે સમ્યક દર્શનનો એમ જાણીને એ માર્ગ પકડીને બીજી ક્રિયાકાંડનો આગ્રહ છોડીને એ બધો જે પ્રકાર છે અને એમાં પણ મૂલ્યાંકન થવું કે સર્વોત્કૃષ્ટ તત્વ સર્વોત્કૃષ્ટ માર્ગ આ પ્રકારે છે એ બધું વિચાર જ્ઞાનમાં થાય છે. એટલી હદે કામ ઇન્દ્રિય જ્ઞાનમાં થાય છે, પણ ત્યાં સુધી હજી એની દિશા બરાબર નથી. દિશા બરાબર નથી તો આટલું કામ કરે છે, દિશા બરાબર થાય ત્યારે તો અનુભવ કરી લેશે, દિશા ફરશે ત્યારે તો શું, ત્યારે તો અનુભવ કરી લેશે શું. પણ દિશા બરાબર નથી ત્યારે પણ આટલું કામ થાય છે. એટલે દિશાની એક ન્યાયે ઘણી કિંમત છે અને એક ન્યાયે દિશા ઉલટી હોય તો એ આત્મ સાધક નથી, એ બંધ સાધક છે અને મોક્ષ સાધક નથી. એટલે કોઈ જ્ઞાની પરસત્તાવલંબનશીલ જ્ઞાનને મોક્ષનો સાધન ગણે નહીં કે સાધન કહે નહીં. છતાં એ ભૂમિકામાં એ ભૂમિકાનું જે કામ થાય છે એટલું સમજવા માટે જાણવા માટે ત્યાં ખ્યાલમાં રાખવું, નહીતર એક નિરાશાનું કારણ ઊભું થઈ જશે કે ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ્યું નથી, ઇન્દ્રિય જ્ઞાન સિવાય આપણી પાસે કોઈ સાધન નથી, નહીં તો હાવ નકામું, પછી શું કરવું? પછી કઈ કરવાનો પ્રશ્ન તો રસ્તો જ નહીં જડે. પછી આનો રસ્તો શું? તો કોઈ રસ્તો નહીં જડે, એ વ્યવસ્થિત રસ્તો છે. અતિન્દ્રિય જ્ઞાન પ્રાપ્ત થાય એ પહેલા પણ કોઈ વ્યવસ્થા છે, અતિન્દ્રિય જ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધી પહોંચવાની પણ કોઈ વ્યવસ્થા છે. તો એ જે દર્શન મોહનો અનુભવ ઘટવાના પરિણામો છે અને સ્વભાવ અને જ્ઞાની પુરુષને ઓળખાણ થાય એવી જે જ્ઞાનની નિર્મળતા છે એ હજી ઇન્દ્રિય જ્ઞાનમાં બને છે. હજી અતિન્દ્રિય જ્ઞાન ત્યાં પ્રગટ્યું નથી, પણ ઇન્દ્રિય જ્ઞાનમાં બને છે. એટલું કારણ ત્યાં ઉત્પન્ન થાય છે અને કારણકારીની સંધિ ઉત્પન્ન થાય છે ત્યાં વસ્તુ વ્યવસ્થામાં. એટલું લેવું નહીં, એ કામમાં આવે ને, દિશા બદલવા માટે કામ આવે તો આપણે કાલે લીધું, એનો હેતુ શું છે એ તો કાલે લીધું. ચાર બોલ વિચારે એમાં એ હેતુ વિચાર્યો, તો આમ કહેવાનો અહીંયા હેતુ શું છે કે હેતુ ત્યાં દિશા બદલવાનો હેતુ છે, મુદ્દો ત્યાં એ છે કે આ દિશા યોગ્ય નથી શું પોતાના માટે. બાકી નિમિત્ત નિમિત્તિક સંબંધે તો જુદી જુદી ભૂમિકામાં જુદી જુદી વાત છે. એમ કે કોઈ જ્ઞાની છે અને મુનિ છે શું, અને ઉપદેશ આપે છે શું, જ્યારે ઉપદેશ આપે છે ત્યારે એનો બાહ્ય ઉપયોગ છે. એની દિશા ક્યાં છે? બહારમાં છે. ગણધરદેવ શાસ્ત્ર રચે છે ત્યારે ઉપયોગ બહાર જાય છે. 14 અંગની રચના કરે ત્યારે ઉપયોગ ક્યાં ગયો? દ્રવ્યશ્રુતમાં ગયો ને. એને આત્મસાધક નથી, જરાક સદગતિક એને આત્મસાધક નથી શું, પણ બીજાને નિમિત્ત પડશે. એ દ્રવ્યશ્રુત છે એ બીજાને નિમિત્ત પડશે, અને દ્રવ્યશ્રુત વગર કોઈ બીજું નિમિત્ત નથી. પાછું નિમિત્તની જો અપેક્ષા લેવામાં આવે તો પ્રથમ તો દ્રવ્યશ્રુત દ્વારા શ્રુત જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચય કરવો. જ્ઞાનીના વચન સિવાય નિશ્ચય થાય એવું નથી, અને જ્ઞાનીના વચન બાહ્ય ઉપયોગે છે. સદમત છે ને, એટલે કેવળીના વચન અંતર ઉપયોગે છે, પણ જ્ઞાનીના વચન તો બાહ્ય ઉપયોગે છે. એટલું તો ગુણ છે એનામાં, એટલા તો નિમિત્તત્વનો ગુણ છે એ ઉપયોગમાં, કે જે બીજાને જ્ઞાનની જ્યોતિ પ્રગટાવે છે. બોલો, જ્યાં જે ભૂમિકામાં જેટલું જેમ હોય તેમ તેટલું સ્વીકાર કરવો. ગુરુદેવ કહેતા હતા, બહુ સરસ કહેતા હતા, એ હીરાની કિંમત તો જુદી છે, પણ રજ એની, હીરાની રજ ખરે ને, આ રજ કહેવાય, બાહ્ય ઉપયોગ જાય છે ને, એ કઈ દાગીનામાં કામ ન આવે એની રજ, પણ એની કિંમત જુદી રીતે, એની કિંમત હોના કરતા વધારે હોય છે, એ કેરેટમાં વેચાય છે. એવું છે કે જ્ઞાનીનો બાહ્ય ઉપયોગ પણ બીજાને જ્ઞાનની જ્યોતિ પ્રગટાવી દે છે. એને એને એટલે એમ કહ્યું કે જ્ઞાનીનું સર્વાચરણ અમને તો વંદનીય છે. 273માં લખ્યું ને શ્રીમદજીએ કે જ્ઞાની પુરુષનું સર્વાચરણ અમને તો વંદનીય છે. એમાંથી કાઢ્યું છે એટલે અહીંયા હવે વેદ જ્ઞાનનો વિષય શરૂ કરવો છે. કે સાધ્યની સિદ્ધિ રીતે થાય છે, બીજી રીતે થતી નથી, તે વાત વિશેષ સમજાવે છે, તે વાતને વિશેષ સમજાવે છે, એટલે કે ખોલીને સમજાવે છે. શું? ટીકાકાર આચાર્ય મહારાજ એ વાતને ખોલીને સમજાવે છે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે કરવી. તો કે ભેદ જ્ઞાનથી પ્રાપ્તિ કરવી, ભેદ જ્ઞાન સિવાય આત્મજ્ઞાન પ્રાપ્તિની બીજી કોઈ રીત ત્રણ કાળ ત્રણ લોકમાં નથી. પછી એને રીત કયો કે વિધિ કયો, શું એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ એનું મૂળ એવા જગ્યાએ છે. શું? કે સાધ્યની સિદ્ધિ એ જ રીતે છે ને બીજી રીતે નથી, એ અહીંથી કાઢ્યું છે. પરમાગમમાં બધા મૂળ પડેલા છે, મૂળ વાત તો ત્યાંથી છે. કે જ્યારે આ આત્માને અનુભવમાં આવતા, જો અહીંયા અનુભવ શબ્દ લીધો, જાણવામાં આવતા ન લીધા, આ આત્માને અનુભવમાં આવતા જે અનેક પર્યાય રૂપ ભેદભાવો, ભેદભાવો એટલે ભિન્ન ભિન્ન પ્રકારના ભાવો. ભેદભાવોનો અર્થ શું લેવો? અનેક પ્રકારના ભિન્ન ભિન્ન જુદા જુદા ભાવો, ભેદ એટલે જુદા, જુદા જુદા ભાવો, જુદા જુદા પ્રકારના ભાવો, તેમની સાથે મિશ્રિતપણું હોવા છતાં, અનુભવમાં મિશ્રિતપણું લાગે છે, જ્ઞાન જુદું રાગ જુદો એવો અનુભવ નથી થતો, જે અત્યારે અનુભવ છે એ પૂછવામાં આવે કે ભાઈ તમને તમારા પરિણામ અવલોકીને જરા કયો જોઈ, તો કે અનેક ભાવોનું મિશ્રણ ચાલે છે, આમાં વિચાર આવે છે. તમારા પરિણામ ભાવનું અવલોકન કરીને કયો કે તમને શું અનુભવ થાય છે, તો કે મને હમણાં ફલાણો વિચાર આવ્યો, એમ કે ને, મને વિચાર આમ આવ્યો હતો, એક સેકન્ડ પહેલા મને આ વિચાર આવ્યો હતો. તો વિચારમાં જ્ઞાન હતું, તો મેળવીને કે હા વિચાર આવ્યો, એ ક્યાંથી ખબર પડી, જ્ઞાન હોય તો ખબર પડે. તો કે રાગ હતો, તો કે આ રાગ વગર તો વિચાર હોતો નથી, વિકલ્પ પોતે જ રાગ સાથે હોય છે. આમ રાગ અને જ્ઞાનનું મિશ્રપણું છે એવો અનુભવ છે. જો કે જ્ઞાન જ્ઞાન છે અજ્ઞાનીને, અને રાગ રાગ છે, રાગ જ્ઞાન થતું નથી, જ્ઞાન રાગ થતું નથી, પણ ભિન્ન ભિન્ન હોવા છતાં એનો અનુભવ ભિન્ન ભિન્ન નથી, આ એક તકલીફ છે. અનેક પર્યાય રૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિત પણ હોવા છતાં પણ, એટલે કે એ ભેલા અનુભવમાં આવતા હોવા છતાં, મિશ્ર થઈને અનુભવમાં આવતા હોવા છતાં પણ, સર્વ પ્રકારે ભેદ જ્ઞાનમાં પ્રવીણપણાથી. હવે આ શું કહેવું છે કે એને છૂટા પાડવાની કુશળતા જેને થઈ છે તેની વાત છે. એ કુશળતા ક્યારે આવે? કે એ પ્રકારની પ્રેક્ટિસ કરી હોય ત્યારે એ વારંવાર એવો પ્રયોગ કર્યો હોય છૂટા પાડવાનો, ત્યારે એને એ છૂટા પાડવાની કુશળતા અથવા પ્રવીણતા વિચક્ષણતા આવે છે, નહીતર આવતી નથી. અથવા તો સ્થૂળ ઉપયોગમાં જ્ઞાન અને રાગ મિશ્રપણે અનુભવાય છે, મિશ્રપણે જણાય છે, એટલો ઉપયોગ સૂક્ષ્મ નથી કે જ્ઞાનને જુદું જાણે અને રાગને જુદું જાણે, એટલો ઉપયોગ સૂક્ષ્મ નથી થયો, અને એ પ્રેક્ટિસ વગર ઉપયોગ સૂક્ષ્મ થતો નથી. બહારના કાર્યોમાં પણ જેટલી પ્રેક્ટિસ એટલો ઉપયોગ સૂક્ષ્મ થાય છે. શું જેટલી પ્રેક્ટિસ કામની હોય, જેને જે કામની પ્રેક્ટિસ હોય, એ કહે છે ભાઈ આ કામનો આ કારીગર છે. શું કહેવાય છે? આ વફણ માણસ હોય પણ એક ભાઈ આ કામનો આ કારીગર છે. જેની નકશી નથી કરતા, કોતરણી બહુ બારીક કોતરણી હોય છે. શું તો એ બારીક કોતરણી બધા ન કરી શકે, જેને ઘણી પ્રેક્ટિસ કર્યા પછી એ કરી શકે છે. દરેક ટેકનિકલ વિષયમાં એવું છે. શું કે જે કામને જે માણસ ઘણો માવરો હોય એનો એ વિષયમાં એવો ઉપયોગ સૂક્ષ્મ થઈ જાય અને સહજ થઈ જાય કે બહુ મહેનત કર્યા વિના સહેજે સહેજે એને કામ સૂક્ષ્મપણે કરી શકે, સૂક્ષ્મ કાર્ય એનું સધાઈ જાય, સહેજે સહેજે સધાઈ જાય. શું એવી રીતે અહીંયા જે પ્રવીણપણાથી જે શબ્દ લીધો છે એ વાત, મહાવરાપૂર્વક જેને કુશળતા પ્રાપ્ત થઈ છે એમ લેવું પડે. ખોલે તો કેટલું ખોલે, જંગલમાં બેઠા બેઠા કેટલું ખોલીને લખાય. શું પણ અભ્યાસ કરવા વાળા એ વિચાર કરવાનો છે કે એક એક શબ્દની અંદર શું શું ભર્યું છે. પરમ વિવેક કૌશલે ન, કુશળતા શબ્દ વાપર્યો છે એને અમૃતચંદ્ર આચાર્ય દેવે, કુશળતા શબ્દ વાપર્યો છે. કૌશલે ન એટલે કુશળતા, જુદા પાડવાની પરમ વિવેક, વિવેક એટલે જુદું પાડવું, સારી રીતે જુદા પાડવાની કુશળતાથી, કુશળ કૌશલે ન. એમાં શું એને જુદું પાડ્યું? જો અસ્થિ એકલી લીધી, આમાં નાસ્તિ ન લીધી. હવે વેદ જ્ઞાનમાં તો નહીતર પરનો નિષેધ છે, જે અવાંછનીય નથી તેનો નિષેધ છે, અને સ્વરૂપનો આદર છે. અહીંયા એકલો સ્વરૂપનો આદર લીધો, કેમ કે આદરમાં નિષેધ સમાઈ જાય છે, બે વિકલ્પ કરવાની જરૂર નથી. વેદ જ્ઞાનમાં પ્રવીણપણાથી આ અનુભૂતિ છે તે જ હું છું આમ લેવું. શું ના, આમ આત્મજ્ઞાન ની પ્રાપ્તિની વાત છે, સ્વરૂપ નિશ્ચય પછી. એને સ્વરૂપ નિશ્ચય થયો છે અને ભેદ જ્ઞાન વર્તે છે તે મોક્ષાર્થી માં તો ઠેર સ્વરૂપ નિશ્ચય સુધીનો લઈ લેવો. આખું પહેલું પ્રકરણ શરૂ કરીને નિર્ભ્રમ દર્શન નો ઠેર પદાર્થ નિર્ણય થાય છે ત્યાં સુધીનો વિષય લઈ લેવો, ત્યાં સુધી મોક્ષાર્થીનું કામ થયું. હવે એ મોક્ષાર્થી અનુભવ માટે કેવી રીતે આગળ વધે છે એટલી જ વાત લીધી છે. એટલે આચાર્ય મહારાજ શું કરે છે અહીંયા કે મોક્ષાર્થી કહીને ઉત્કૃષ્ટ પાત્ર લઈ લે છે, મોક્ષાર્થી કહીને ઉત્કૃષ્ટ પાત્ર લઈ લે છે, અને એ ઉત્કૃષ્ટ પાત્રતાનો બહુ વિસ્તાર નથી કરતા, એક મોક્ષાર્થી શબ્દમાં લઈ લીધો. પછી એ પ્રયોગ કેવી રીતે કરે ને કેવી રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે એનો વિસ્તાર કર્યો છે, અને એ વિસ્તાર બહુ સરસ આવ્યો છે આ જગ્યાએ. વિશેષ વિશ્વાસ